તારીખ 9/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 548 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 837
પત્રાંક 548 ચાલતા હૈ पहले पैराग्राफ का अंतिम भाग है। ऐसा नहीं हो सकता कि ज्ञानी को या वितराग को या मुनि को अपना पूर्व कर्म का उदय नहीं आए, ऐसा सिद्धांत नहीं हो सकता। यह एक कुदरत की व्यवस्था है, वस्तु का स्वरूप है कि जैसा कर्म है उदय में आएगा और आएगा। उसको गौण करना या उसको मुख्य करना वो हमारे हाथ की बात है। उदय नहीं आना चाहिए, प्रतिकूलता आए ऐसे कर्म का उदय नहीं आना चाहिए, ऐसे भाव में उदय की मुख्यता हो गई। क्या हुआ? उदय की मुख्यता हो गई। जिसको उदय गौण है उसको तो उदय आए नहीं आए उन चिंता का विषय ही नहीं रहता। ये तो आएगा, हमको गौण है फिर क्या बात है, हमको इसकी मुख्यता करनी नहीं है फिर क्या बात है। तो इस तरह से जिसको चिंता होती है उस मुख्यता के कारण से होती है, गौणता वाले को चिंता होने का सवाल नहीं। कर्म का उदय आत्मा में आता है या कर्म का उदय आत्मा के बाहर आता है? तो बाहर आता है। तो हमारे मकान के बाहर से बहुत लोग आते हैं बहुत लोग जाते हैं, इसकी हम चिंता करते हैं क्या कि कब कौन निकलेगा? करते हैं क्या? हाँ क्यों? तो रास्ता है, रास्ते पर तो हर एक का आने जाने का बन सकता है। ऐसे कर्म का उदय का रास्ता ही अलग है, हमारे घर में वो है ही नहीं उसका उदय। फिर वो आए जाए नहीं आए इसकी चिंता, इसकी व्यर्थ चिंता क्यों, ये कहने का अभिप्राय है सुमित जी का यहाँ पर। तो फिर हमको और आपको मात्र सत्संग का अल्प लाभ होवे, महासंसारी सर्व दुख निवृत्त हो जाना चाहिए ऐसा हम माने तो फिर केवल ज्ञानाधिक निर्थक हो जाता है। क्यों? के उपार्जित प्रारब्ध बिना भोगे नाश को प्राप्त हो जाए तो फिर सर्व जाता है। कि ज्ञानी को मुनि को और वितराग को भी जब पूर्व उपार्जित कर्म का उदय आता है तो फिर हम और आप तो मात्र अल्प सत्संगी है, अल्प सत्संग करने वाले हैं। क्या गिना? सत्संग करते हैं कि हम दुख, कोई दुख का प्रसंग होना ही नहीं चाहिए, ऐसा उदय आना ही नहीं चाहिए प्रतिकूलता का, वो निर्थक हो जाएगा। और जो प्रारब्ध बांधा है उपार्जन किया है वो उदय आए बिना खत्म हो जाए तो कोई उपाय ही नहीं रहेगा, कोई व्यवस्था ही नहीं बैठेगी, ऐसा कुछ होना संभव नहीं है। मैंने चारों पक्षों से विचार करें तो प्रतिकूलता की चिंता जीव व्यर्थ ही करता है। और अज्ञान दशा में यह एक बहुत बड़ी तकलीफ है कि वर्तमान में प्रतिकूलता नहीं है तो भी भविष्य में आएगी तो इसकी चिंता करता है जी। हाँ, और ऐसी चिंता करने वाले को लोग सयाना बोलते हैं। क्या बोलते हैं? देखो भी कितना लंबा विचार करता है, अभी तो कोई प्रतिकूलता नहीं है लेकिन आएगी तो इसका व्यवस्था अभी से विचार करता है, किसकी व्यवस्था कैसे की जाए। लोग कुछ भी कहे, बुद्धिमान कहे, सयाना बोले, ज्ञानी इसको क्या बोलेगा? ज्ञानी बोलेगा कि मूर्ख है। कैसे? कि इसकी चिंता से कोई फर्क पड़ने वाला है ही नहीं, ऐसी व्यवस्था कोई बनाई जाती नहीं और बनाई भी रहती नहीं, कोई नहीं रहती ऐसी व्यवस्था। गुरुदेव ने जब परिवर्तन किया स्थानकवासी संप्रदाय का त्याग कर दिया और दिगंबर संप्रदाय में प्रवेश किया तो बहुत कम लोग उनके अगल बगल में थे, छोटा आदमी थे, बहुत गंभीर थे और तब कुछ चर्चा चली थी नाना और भाई और गुरुदेव के बीच में कुछ चर्चा चली थी। गुरुदेव ने एक सिद्धांत बताया कि देखो नानालाल भाई, ये पैसा खर्च करने से खूटते नहीं, आप खर्च करो इतना कम हो गया ऐसा कभी नहीं मानना। क्यों? तो आपके जो बिजनेस है उसमें आमदनी साथ हो गई, कहीं और से आ जाएगा, खर्च करने से खूटता नहीं और पुण्य खुटने से सब चला जाएगा, इसलिए खर्च करने में कभी विकल्प नहीं करना। तो हमेशा हमेशा जो भी फंड फाला होता था वो काफी मात्रा में दान दिया करते थे। बाद में तो बहुत लोग आने लगे और अभी भी बहुत लोग आते हैं, बहुत लोग पैसे भी खर्च करते हैं, लेकिन सिद्धांत तो सिद्धांत है कि खर्च करने से खुटता नहीं, पुण्य खुटने से सब खुट जाता है। तो क्या कहते हैं कि जो भी प्रारब्ध है वो प्रारब्ध अनुसार जो कुछ होता है वो होता है, उसकी चिंता छोड़ करके अगर चिंता ही करनी है, चिंता नहीं छूटती है तो चिंता को ट्रांसफर कर दो, जन्म मरण की चिंता करो कि जन्म मरण कैसे मिटे। सबसे बड़ी प्रतिकूलता और बड़ी आपत्ति तो वो है जन्म मरण की, उसकी चिंता करो, ये करने लायक है, ये चिंता अच्छी है, वो चिंता, ये चिंता आत्मकल्याणकारी है। और दूसरी प्रतिकूलता की चिंता जो है वो जीव को परिभ्रमण कराने वाली है। एक चिंता परिभ्रमण छुड़ाने वाली है, एक चिंता परिभ्रमण बढ़ाने वाली है। अब पसंद अपनी अपनी है। જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રૂચિ આળશે, સત્ય અસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વરાગ દ્વેષ ક્ષય થાય એ બનવા યોગ્ય છે. અને જ્ઞાનીના નિશ્ચયે તે અલ્પકાળમાં અથવા સુગમપણે બને એ સિદ્ધાંત છે. બહુ સરસ વાત કરી છે. જ્ઞાની કા સત્સંગ પ્રાપ્ત હોને છે ક્યા ક્યા ફાયદા હોતા હૈ યા પરિણામ મેં કિસ કિસ પ્રકાર કા ફર્ક આતા હૈ. અગર યથાર્થ રૂપ સે સત્સંગ કો અંગીકાર કિયા તો યા ગ્રહણ કિયા તો યા આરાધન કિયા તો ક્યા હોતા હૈ, અજ્ઞાની કે પ્રસંગ કી રુચિ બંધ હો જાય, આલસે મેને આલસી હો જાય, મેને અચ્છી નહીં લગે. જિસકો જ્ઞાની કા સંગ કી રુચિ હૈ ઉનકો અજ્ઞાની કે સંગ કી એ રુચિ હૈ, ઓર જિસકો અજ્ઞાની કે સંગ કી રુચિ હૈ ઉસકો જ્ઞાની કે સંગ કી રુચિ નહીં હૈ. વૈજ્ઞાનિક કોણ કોણ હૈ સવાલ વો રહેગા, વૈજ્ઞાનિક કોણ કોણ હૈ કે દેખ લેના. સબસે જ્યાદા તો હમ લોગો કો પરિવાર કે બીચ મે રહેના પડતા હૈ, તો હમકો હમારે પરિવાર સગે સંબંધી કો મિલના જુલના મે કિતની રુચિ હૈ દેખ લેના. આગે જા કરકે હમારે સમાજ કા જાત કા નાત કે લોગ હૈ, સંબંધી સગે સંબંધી હૈ, ઉનકો મિલને જુલને કી રુચિ હમારી કિતની હૈ. ઇસકે આગે જા કે કરકે સંપ્રદાય મે જો લોગ આતે જાતે હૈ જિસકો હમ સાધર મે બોલતે હૈ ઓર સંપ્રદાય કે સાધુ વગેરે હૈ જો જ્ઞાની નહીં હૈ ઉનકે સંગ કી રુચિ હમારી કિતની હૈ, ઉસકો મિલને જુલને જાને મે હમારે ભાવ કિતને ચલતે હૈ. અગર એ સબ પ્રકાર કે હમકે ભાવ રહેતે હૈ આને જાને કા મિલને જુલને કા, તો હમકો જ્ઞાની કે સંગ કી રુચિ નહીં હૈ, એસા સમજના. ઓર જ્ઞાની કે સંગ કી રુચિ હૈ તો યે સબ હમકો નહીં રુચેગા, સીધી સાદી બાત. હા વો ભી હૈ, વો ભી થોડા બારીકાઈ સે અગર હમકો સાવધાન હોના હૈ હમારે આત્મકલ્યાણ મેં તો વો ભી દેખના હૈ કે સત્સંગ મેં ભી જો લોગ આતે હૈ ઉસમેં આત્મકલ્યાણ કી રુચિ વાલે હૈ ઉનકા સંગ કરના,
બરાબર
દૂસરે કા દૂસરે સે દૂર રહેના, ઓર વો પરખ હમકો કરની હૈ વો કૈસે હોયગી. તો સવાલ યે પેદા હોયગા કે હમારી આત્મકલ્યાણ કી ભાવના હોગી, હમારી અભિલાષા હોગી, હમારી રુચિ હોગી, તો હમારે સાથ મેલ ખાને વાલે પરિણામ જિસકે હોંગે ઉસકા પતા ચલ જાયેગા. ક્યો કે જિસકો જિસ વિષય કી રુચિ હોતી હૈ ઉસકી ચર્ચા ચલતી હૈ. આત્મકલ્યાણ કે રુચિ વાલે આત્મકલ્યાણ કી ચર્ચા કરેગા, એસે કલ્યાણ હોગા, એસે અકલ્યાણ હોગા, એસે કલ્યાણ હોગા, એસે કલ્યાણ હોગા, વહી બાત ચલેગી. પર બાકી કે જો ફાલતુ કે વિષય હૈ અગર વો ચલતા હૈ તો સમજ દેના કે વો આત્મકલ્યાણ કી રુચિ વાલા જીવ નહીં હૈ, બસ એસા સમજ લેના ચાહીએ. तो ज्ञानी का सत्संग से अज्ञानी के प्रसंग प्रसंग मैंने मिलना जुलना आना जाना उसकी रुचि बंद हो जाती है। सत्य असत्य का विवेक होता है, सत्य असत्य का विवेक होता है, मैंने ये सच है ये सच नहीं है उसका पता चल जाता है। सत्संग मिलने में से बड़ा फायदा वो है। यानी मेरे कौन से परिणाम हितकारी है, आत्महितकारी है, और मेरे कौन से परिणाम आत्मा के अहित करने वाले हैं, उसका विवेक, उसकी सूझबूझ अंदर में भीतर में से सत्संग मिलने पर आती है। ज्ञानी का सत्संग मिलने पर ये फायदा होता है। ये एक बहुत महत्वपूर्ण घटना है जो ज्ञानी के सत्संग से प्राप्त होती है। जीव को अगर हित अहित की सूझ अंदर से आ गई वो भटकने वाला नहीं है, और जब तक ये सूझ नहीं आती है कोई ठिकाना नहीं रहेगा कहाँ भटकेगा। और ये सूझ परिभ्रमण की चिंतना वेदना के बिना किसी को आती ही नहीं है। 195 पत्र में लिखा है कि ऐसी चिंतना होने के बाद क्या करना वो मालूम पड़ता है, वो समझ में आता है। कर्तव्य अकर्तव्य का की सूझ बाद में आती है। ऐसा क्यों? कि जिसको संसार चाहिए ही नहीं, संसार में जिसको रहना ही नहीं है और किसी भी कीमत पे अपना आत्म कल्याण करना है एट एनी कॉस्ट, ये सबसे बड़ा विवेक हो गया परिभ्रमण की चिंतना के बाद। तो इसके अनुसंधान में सब परिणाम चलेंगे। संसार में ले जाने वाले कौन है, मोक्ष में ले जाने वाले कौन है, बस ये बंटवारा हो ही जाएगा, बाइफरकेशन यहां से चालू हो जाएगा। क्योंकि इसके लिए आत्मा रोई है। कौन रोई है? आत्मा रोई है भीतर से, हमको संसार नहीं चाहिए। कृपाल देव लिखते हैं एक जगह पे कि सारा विश्व सोने का हो जाए तो भी हमारे लिए एक तृणवत है, तृण मैंने घास का तिनका के बराबर है। सारे संसार दुनिया सारी सोने की हो जाए तो हमको कीमत कितनी है? एक तिनका के बराबर है। दुनिया के कोई जगत के कोई वैभव का मूल्य रहेगा, किसी भी चीज की अधिकता नहीं रहेगी, एक आत्मकल्याण की अधिकता हो जाएगी। जब तक जगत के पदार्थों की अधिकता रहती है, महिमा रहती है, कभी भी सत्संग की भी महिमा नहीं आती, सत्पुरुष की भी नहीं आती, आत्मकल्याण की भी नहीं आती, आत्मा की भी नहीं आती, ऐसे एक भी बात की नहीं आती। ऐसी बात है। ये किम्मत होना नहीं होना यही सत्य असत्य का विवेक है, यही सच्चा विवेक है। अनंतानुबंधी क्रोधादि खपे, क्रोध मान माया लोभ कषाय की चार प्रकृति है, चारित्रमोह की, उसके चार भेद हैं, अनंतानुबंधी, प्रत्याख्यान वर्णी, अप्रत्याख्यान वर्णी और स्वजलन। उसमें मिथ्यात्व के साथ अविनाभावी रहने वाली अनंतानुबंधी है, वो अनंतानुबंधी खपे मैंने क्षय हो जाए। सत्संग का, ज्ञानी के सत्संग से वो फायदा है कि उसको अनंतानुबंधी जाएगा तो सम्यक दर्शन की प्राप्ति होगी, क्योंकि सम्यक अवस्था में कषाय रहती है लेकिन अनंतानुबंधी नहीं रहती, क्रोधमान माया लोभ रहता है लेकिन अनंतानुबंधी वाला नहीं, वो चला जाता है। અંતરમંદી માં અભિપ્રાય પણ છે અને ચિકાશ પણ છે, અભિપ્રાય સહિત હોય એટલે રસ હોય, એટલે અભિપ્રાય તો મુખ્ય છે, એટલે તો મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાયને મોળા પાડીને એને ખતમ કરવામાં આવે છે, મિથ્યા અભિપ્રાય, વિપરીત અભિપ્રાય, મિસકોન્સેપ્ટ, એ તોડવાની ભૂમિકા એ મુમુક્ષુની ભૂમિકા છે। અભિપ્રાય હોય ત્યાં રસ આવે છે, અનુક્રમે સર્વ રાગ દ્વેષ થાય, અનુક્રમે મેને ક્રમશઃ આગે જા કરકે ભવિષ્ય મેં સભી રાગ દ્વેષ કા નાશ હો જાયેગા, યહ બનવા યોગ્ય, તે બનવા યોગ્ય છે, એસા હોને યોગ્ય હૈ, અને જ્ઞાનીના નિશ્ચયે, એટલે જ્ઞાની કી પહેચાન હોને પર યહ અલ્પકાલ મેં યા સુગમ રૂપ સે એસા બન સકતા હૈ, એસા બનતા હૈ, એસા સિદ્ધાંત હૈ, તો પહેચાન કા તો બહુ બડા ફલ હૈ, જ્ઞાની કી પહેચાન કા ફલ બહુ બડા હૈ। कपालुदेव ने उसको संकित बोला है, इस भूमिका का संकित बोला है, और उस पर आत्मसिद्धि शास्त्र की 17 नंबर की गाथा लिखी है, स्वच्छंद मत आग्रहत जी वरते सदगुरु लक्ष्य संकित तेने भाखियो कारण गणी प्रत्यक्ष। પરમાર્થ સમ્યક દર્શનનું પ્રત્યક્ષ કારણ ગણીને, કારણમાં કાર્યનો ઉપચાર કરીને એને સંકિત કહેવામાં આવ્યું છે। વાસ્તવ મેં તો એસે કારણ કે સાથ પરમાર્થ સમ્યક દર્શન રૂપી કાર્ય પ્રતિબદ્ધ હૈ। અંગ્રેજીમાં કહેવત છે, મેં વેલ બિગિન ઇઝ હાફ ડન, જિસકી શરૂઆત બહુત અચ્છી હૈ તો આધા કામ તુમ્હારી હો ગયા, તો જિસકા કારણ ઇતના અચ્છા હૈ તો કાર્ય કા કાર્ય ઉસકે ઘર મેં આ ગયા, उसके गर्भ में कार्य आई गया। तथापि जे दुख अवश्य भोगवे नाश पामे एवं उपार्जित है ते तो भोगवुं ज पड़े एमां काई संशय थतो नथी। जे दुख मैंने प्रतिकूलता कोई संयोग वियोग प्रतिकूल दुख देते नहीं ममत्व इतना दुख और अपनी इच्छा के विरुद्ध होता है उसमें दुख होता है। इच्छाएं हुआ करती है आत्मा में से सुख नहीं मिलता ना तो और जगह से सुख लेने की इच्छा होती है और उसके अनुकूल बनता नहीं तो आकुलता हो जाती है। छोटी मोटी कोई भी इच्छा हो इसके अनुकूल बाहर में नहीं बने तो दुख आकुलता हुए बिना रहेगी नहीं। वो तो प्रत्यक्ष अनुभव को सबको है सबको अनुभव में आने वाली बात है। वो तो यहाँ तो दुख मैंने प्रतिकूलता वो भी एक कहलाने वाली बात है। कोई प्रतिकूलता है ही नहीं जगत में कोई अनुकूलता भी जगत में है ही नहीं सब ज्ञान के नहीं है। जैसे रेशम का गद्दा पर कोई सोता है हा? तो उस रेशम के गद्दी में से नींद आती है या सुख आती है क्या चीज आती है बताइए।
कुछ नहीं
नींद आती है तो जितने टाइम नींद आती है उतने टाइम टेंशन कम रहता है नींद में भी हो जाता है वो अलग बात है लेकिन कम हो जाता है या बंद हो जाता है। अब वो रेशम का जो गद्दा है वो नींद देता है या सुख देता है क्या देता है बताइए आप इसमें से क्या आता है। और एक आदमी कुछ बिछाया बिछाना बिछाए बिना सो जाता है बहुत बहुत अच्छी नींद आती है उसको क्यों क्यों उसको आगे पीछे कोई टेंशन नहीं। तो बिना बिछाए सोया वो कोई दुख देता है क्या उसकी नींद उड़ा देता है क्या कोई सुख दुख देने वाला कोई है ही नहीं बार बार। फर्स्ट क्लास मोटर है गाड़ी ने एमां मखमल ने गादियों हो કેટલું સુખ મળે એમાંથી એમાંથી કેટલું નીકળે સુખ જેમ પાણીમાંથી વરાળ નીકળે એમ એમાંથી કઈ સુખ ની કઈ નીકળતું હશે કઈ હા કેટલા સુખ
નીકળે હે
લેકિન જીતની ગાડી બહુ કિંમતી હોતી હૈ उतना पेट्रोल भी ज्यादा खाती है और क्योंकि वो इकोनॉमिक व्यू पॉइंट से नहीं बनाई गई वो लग्जरियस व्यू पॉइंट से बनाई गई। दूसरा इसके सब पार्ट जो है वो बहुत कीमती होते हैं और फिर इसको कोई थोड़ा भी थोड़ा भी कलर खराब हो ऐसा कर दे है? सब आकुलता का कारण होता है कि नहीं होता है। तो उसको मेंटेन करना में खर्च तो ज्यादा लगता है तो वो गाड़ी में बैठा है यार गाड़ी इसके छाते पे बैठी है क्या बात है सोच समझ के गाड़ी
नहीं,
रिपेयरिंग बार बार रिपेयरिंग होता है सब मालूम है। टेंशन तो मोमत्व से होता है। किससे होता है? मोमत्व से होता है, बाकी कोई बात नहीं है। આબરૂ ને મેન્ટેન કરવાનું ટેન્શન હોય છે, હોય છે કે નહીં? કે ભાઈ આપણું ધાર્યું તો કઈ થતું નથી, હે? ક્યારેક એમ થયું ભાઈ પૈસા ગાડી વેચવાનો વાર આવ્યો, ત્યારે બધા પૂછવા માંડ્યા તમારી ગાડી ક્યાં ગઈ, તમારી ગાડી ક્યાં ગઈ, પ્રતિષ્ઠા ગઈ ને, પૈસા તો બહુ ખર્ચાઈ ગયા હતા, કઈ એટલા હતા નહીં એના પ્રમાણમાં, જરા વધારે પડતા ખર્ચાઈ ગયા હતા, એટલે ગાડી તરત વેચી નાખી, વૈશાખ મહિને પ્રતિષ્ઠા પૂરી થઈ, ગાડી વેચતા વેચતા બે ચાર મહિના નીકળી ગયા હતા, આસો મહિને ભાદરવા આસોમાં ગાડી ખપી ગઈ, પછી હું બસમાં જતો હતો એટલે બોલા બધા ગાડીમાં રોજ જતા, કેમ ભાઈ તમે બસમાં, ભાઈ ગાડી વેચી નાખી, કેમ પણ બસમાં જાવ, ગાડી વેચી નાખી, સરું સરું ભાવ પૂછે, કેટલું બધું ના પૂછે, વેચી નાખી એટલે વેચી નાખી, કેમ આપણે બીજું એમાં શરમ શું, વેચી નાખે તે તમે વેચી નાખે તો વેચી નાખી કેવું, એમાં શરમ શું, થોડાક નવું હોય ત્યાં સુધી પૂછે, પહેલી વખત મળે એ પૂછે, બીજી વખત એ પૂછવાનું નથી, એમાં પૂછે એમાં આપણને તકલીફ હું પણ, કેમ કોઈ પૂછે તમારી તબિયત કેમ છે, સારી છે ને ન હારી, હમણાં તબિયત નથી હારી, આપણને પૂછે એમાં વાંધો હું, જેમ હોય એમ કહેવામાં શું વાંધો, આપણે એમ લાઈટલી લઈએ તો કંઈ વાંધો નથી, આ બધું ગડબડ ઘણી છે, ગાડી રાખવામાં ને બધી બાબતમાં ગડબડ તો ઘણી, આબરૂની પણ એક કલ્પના છે, બીજું કઈ નથી, કેટલા જણા તમને ઓળખે ઈચ્છ્યો, ગણ જણે તો 200-500 1000-2000 બસ હદ થઈ ગયો, બધી લોભ દ્રષ્ટિ છે, આબરૂ બાબરૂ એ બધી લોભ દ્રષ્ટિ છે, લોકસંજ્ઞા છે અને કાળકૂટ ઝેર છે, કેવું છે કાળકૂટ ઝેર છે, જેને આત્મકલ્યાણ કરવું હોય એને એ દ્રષ્ટિને છોડી દેવી, એકદમ છોડી દેવી, એ ગાડી મકાન એ સબસે જ્યાદા પરિગ્રહ તો આબરૂ હૈ, ઇજ્જત હૈ, ક્યોંકિ સબકા ટોટલ હૈ વહાં આબરૂ આતી હૈ, તો સબસે બડા પરિગ્રહ કોણ સા હૈ, આબરૂ સા હૈ, ઓર જીતના પરિગ્રહ ઉતની આત્મા કી પકડ પરિણામ કી ઉસ પર ઉતના હી નુકસાન, ઉતના હી અકલ્યાણ, ઉતના અકલ્યાણ, લોકસંજ્ઞાને શ્રદ્ધા સાથે સંબંધ છે, મિથ્યા શ્રદ્ધા સાથે, જ્યાં લોકસંજ્ઞા છે નિયમથી ત્યાં મિથ્યા શ્રદ્ધા છે, જે લોકોના અભિપ્રાય ઉપર જીવે છે તેને પોતાના આત્મા ઉપર શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, લોકો પર વિશ્વાસ છે आत्मा पर विश्वास नहीं। जेने पोतामां श्रद्धा छे, आत्मामां ने श्रद्धा छे, तेने लोकोनी पड़ी नथी, लोको कोई दरकार नहीं है उसको, तेने लोकोनी पड़ी नथी होती। पोतानी निर्दोषता ज निशंकतानो आधार होवो जोईए। पोतानी निशंकता छे એનો આધાર શું? પોતાની નિર્દોષતા હોવી જોઈએ। સત્યને બીજાના સર્ટિફિકેટની જરૂર ન હોય, અને જો હોય તો એ સત્ય પાંગળું થઈ જાય, અપંગ થઈ જાય। અપંગ તો અપંગી બોલતે ને, પંગુ પાંગળું મેને પંગુ હિન્દી મેં પંગુ બોલતે। સત્ય કો અગર દૂસરે કે સર્ટિફિકેટ કી જરૂરત હો તો વો પંગુ હો જાતા હૈ, સત્ય નહીં રહેતા, સત્ય કી કોઈ તાકાત નહીં રહી, વો ખુદ હી પંગુ હો ગયા। લોકોના અભિપ્રાયને ખરીદવા વાળા, લોગો કા અભિપ્રાય કો ખરીદ કરને વાલા, સત્ય કો બેચ કરકે આત્મઘાત કરતા હૈ। એ લોક સંજ્ઞા મેં એવું વાત હોતી, આત્મઘાત હોતા હૈ। એસે જીવન મેં કોઈ શાંતિ કભી નહીં હોતી, એસે જીવન મેં જીને વાલે કો કભી શાંતિ હોતી નહીં। સમ્યક માર્ગે ચાલનાર, સમ્યક માર્ગ પે ચલને વાલા સ્વતંત્ર વિચારક હોતા હૈ, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ કરતા હૈ, સ્વતંત્ર વિચારક, કિસી કી ભી દરકાર કિયે બિના, કોઈની તમા કર્યા વિના, હું ભાષા એ વાપરે, કોઈની તમા કર્યા વિના, બિલકુલ દરકાર કિયે બિના, અપની મસ્તી મેં હું કિસી કી દરકાર નહીં કરતા। તેને સત્યના માર્ગ ઉપરથી કોઈ ઘટના કે દુર્ઘટના ચલિત કરી શકતી નથી। સર્વ પ્રસંગો માર્ગની દ્રઢતા થવામાં તેને ઉલટાના ઉપકારી થાય છે। કોઈ ભી ઘટના હો, દુર્ઘટના હો, उनको तो अपना मार्ग दृढ़ होता है, उनको उसमें तत्त्व की प्रतीति आती है, वस्तु का स्वरूप की प्रतीति आती है। साची समझण नो आवो स्वभाव छे, जिसकी समझ सही है उसका स्वभाव ऐसा ही, ये समझ का स्वभाव ही ऐसा है। લોક સંજ્ઞા ઉપર લિખાય હો, કભી કભી ક્યાં ક્યાં વિચાર ચલ ગયા। સાત નંબર છે, તથાપિ જે દુઃખ અવશ્ય ભોગવે નાશ પામે એવું ઉપાર્જિત છે, અને જો પ્રતિકૂળતા આકે હી રહેગી, એસા હમને પૂર્વ નિબંધન કિયા હૈ કર્મ કા, વો તો આયેગી આયેગા, ઉસકો ભોગના હી હોગા। ભોગના હોગા મતલબ દુઃખ સે ભોગના હોગા, આકુલતા સે ભોગના હોગા, સો બાત નહીં હૈ। ઉસકો આપ શાંતિ સે ભી ભોગ સકતે હૈ, અશાંતિ સે ભી ભોગ સકતે હૈ, વો આપકી યોગ્યતા પર આધારિત હૈ, આપકી જૈસી યોગ્યતા, તો આયેગા, વો આયેગા, ઇસમે કોઈ સંશય નહીં હૈ, ઓર ઉસસે કોઈ ડરને કી ભી આવશ્યકતા નહીં હૈ। આ વિશે વધારે સમાધાનની ઈચ્છા હોય તો સમાગમે થઈ શકે, उस विषय में अगर वो विशेष समाधान चाहिए तो प्रत्यक्ष समागम में चर्चा कर लेना, विशेष बात करेंगे, ऐसा करके लिखा है। सुभाष भाई को जो कुछ थोड़ी बहुत चिंता हुआ करती थी उस विषय में काफी मात्रा में समाधान दिया है। देखो, तीर्थंकर जैसे महापुरुष होते हैं, उनको भी छद्मस्थ अवस्था में उपसर्ग परिसर मुनि दशा तक होता है, और तीर्थंकर प्रकृति का उदय होता है तो जहां तक उदय रहता है वहां तक सिद्धालय में वो जा नहीं पाते। फिर भी जहां समाधान है वहां समाधि, शांति की समाधि है, समाधि की शांति है, समाधान नहीं है वहां शांति है। सही ज्ञान समाधान रूप होता है, मिथ्या ज्ञान में समाधान कभी आता नहीं। મારું અંતરનું અંગ એવું છે કે પરમાર્થ પ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની ઈચ્છા રહે તો જ તેનું શ્રેય થાય, પણ દ્રવ્યાદિ કારણથી કાંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મન તેનાથી જણાવવું થાય, મને જણાવવું થાય તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે એમ મને નિશ્ચય રહે છે। શું કહે છે? મારું અંતરંગ, અંતરનું અંગ એવું છે એટલે મારા અંતરનો અભિપ્રાય એવો છે। અંગ મને અભિપ્રાય, અભિપ્રાય છે એ પણ જ્ઞાનનું અંતરંગ છે। અભિપ્રાય છે એ જ્ઞાનનું અંતરંગ છે। એટલે કોઈ ગમે તે વાત કરે પણ એનો અભિપ્રાય પકડો એટલે એનું અંતરનું અંગ પકડાઈ ગયું, સમજાઈ ગયું કે કયા અભિપ્રાયથી ચાલે। કોઈ કોઈ મુમુક્ષુ સંગ પ્રસંગ મેં આતા હૈ, આત્મકલ્યાણ કે હેતુ સે આતા હૈ તો અવશ્ય ઉસકા આત્મકલ્યાણ હો જાય, એસી હમારી પરિસ્થિતિ હૈ। ઓર કોઈ વ્યવસાય ઓર પૈસે કે અપેક્ષા સે આતા હૈ તો યે મલિન ભાવ હૈ, ઓર વો મલિન ભાવના સે ઉનકી મુમુક્ષુતા કા ભી નાશ હો જાયેગા ઓર ઉસકો બડા નુકસાન હો જાયેગા, એસા હમકો નિશ્ચય રહેતા હૈ। वो बात क्या है, थोड़ा विशेष रूप से उस पर चर्चा करेंगे कल के स्वाध्याय में। यहाँ तक
रखें।